તો એમાં ક્ષેત્રને કાળ કેવું થઈ ગયા? ત્યાં ક્ષેત્રને કાળનો વિચાર ન આવ્યો, પણ પેલા ત્રણની અંદર ક્યાંક ઉણપ હોય તો ક્ષેત્રને કાળ પ્રતિબંધિત થઈ ગયા. શું કામ થયા? કે થોડું બળ ઓછું છે, થોડી દ્રઢતા ઓછી છે અને થોડી શ્રદ્ધા પણ ઓછી છે. તો ક્ષેત્ર બાધક બનશે તો કાળ બાધક બનશે. તો તપ કરવું છે એ સંપૂર્ણ રીતે તપનું પરિણામ જે છે એ નિર્જરા આવવું જોઈએ, ચિત્તની શુદ્ધિ આવવી જોઈએ, ભાવની શુદ્ધિ આવવી જોઈએ. જો એમાં વિભાવ ભાવ વધે, કષાય ભાવ વધે, તો એ તપ જે છે એનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવશે નહીં. અને આપણે આખરે વિચારણા ચાલે છે જ ચાલે છે કે બધા જ સાધન શેને માટે કરવાના છે? આત્મહિત, આત્માનું કલ્યાણ. અને આત્માનું કલ્યાણ એ કર્મથી રહિત થાય, નવા ન બાંધે. આ બે મુખ્ય વસ્તુ એની છે કે બાંધેલા છે એ અજ્ઞાનથી બાંધ્યા છે, એ બાંધેલા છે એને વેદવાના છે, ભોગવવાના છે, અને નવા ન બંધાય એની જાગૃતિ રાખવાની છે. તો એ જાગૃતિ માટે થઈને સંવર અને નિર્જરા એ બે માર્ગ તત્વથી કીધા છે કે નવા આવતા રોકવા અને એમાં કર્મબંધના કોઈ કારણો આપવા નહીં તો નવા રોકાય. અને પૂર્વે બંધાયેલા છે એ ભલે ઉદયમાં આવ્યા નથી ત્યાં સુધીમાં એક કર્મને પાતળા પાડી દેવા, ભોગવીને જ ખતમ કરવા એમ નહીં, એ ઉદયમાં આવે ત્યાર પહેલાં જ એની શક્તિ, એની તાકાત, એનું બળ ઓછું કરી નાખવું, ક્ષીણ કરવું, મંદ કરવું. આ જ્ઞાનથી થાય અને એ જ્ઞાનની પ્રક્રિયા તપ છે. આપણે પરિષ્ઠ પ્રતિક્રમણમાં બોલીએ છીએ જ્યારે આપણે તપાચારના અતિચાર બોલી કરે કે તપસા સંવરો નિર્જરાચ. આગમનું સૂત્ર છે, તપથી સંવર થાય છે અને નિર્જરા થાય છે. એટલે કર્મના પ્રવાહના આવતા પુદગળ પરમાણુઓ અટકે છે, આશ્રવ રોકાય છે, અને સત્તામાં રહેલા જે કર્મો ઓલરેડી બંધાઈ ગયા છે એની નિર્જરા થાય, એ ખરવા માંડે છે, એ ક્ષીણ થાય છે, એ શિથિલ થાય છે, એ મંદ થાય છે. અને થાય એ કર્મ સિદ્ધાંત છે. જેમ જેમ આપણું જ્ઞાન પ્રકાશિત થતું જશે તેમ તેમ એ પ્રકારની આપણી શ્રદ્ધા બંધાતી જશે. અત્યારે એમ થાય કે એમાંથી શું થાય, તો શું થાય એનું કોઈ દ્રશ્ય પરિણામ નહીં મળે, કેમ કે કર્મ અપેક્ષાએ અદ્રશ્ય છે, પુદગળ અપેક્ષાએ છેરૂપી, પણ આપણા ચર્મચક્ષુનો વિષય નથી. જ્ઞાનીને કેવડી કર્મને જોઈ શકે, અતિ જ્ઞાની કર્મને જોઈ શકે, પણ સામાન્ય સાધક, મુમુક્ષુ, જિજ્ઞાસુ, શ્રાવક એ ભૂમિકામાં એ કર્મને જોઈ ન શકે. જ્ઞાનીઓ એના લેખાજોખા કરી શકે, કૃપાળુ દેવનો જે પત્ર 954 નો છે તે માથે ઘણો બોજો થયો હતો, તે અલ્પકાળે કરીને વેદવામાં આત્મ પ્રવર્તના કરતા કરતા પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. એને ખબર છે કે માથે ઘણો બોજો છે, એને જતી વખતે પણ ખબર છે કે આ થાક આવી ગયો, આયુષ્ય પૂરું થવા આવ્યું, તો કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ છે, થોડોક બાકી રહી ગયો, એ પણ એને ખબર છે. તો કર્મને જોવા, કર્મને જાણવા, એ કર્મનું ગણિત છે, રૂપી છે, છતાં પણ સામાન્ય જીવની સમજમાં, દેખવામાં, ચર્મચક્ષુથી, ઇન્દ્રિયોના આધાર ઉપર એનું એને નિર્ણય કરી શકાય એમ નથી. તો માર્ગ બતાવ્યો છે કે તપ કર, નિર્જરા થાય. હવે આ પ્રશ્ન સામાન્ય રીતે છોકરાઓ પૂછે છે ઘણી વાર, મોટા તો એટલા માટે પૂછતા નથી કે હાવ મૂઢ જ છે ને સમજવું જ નથી, ક્રિયાકાંડ જ કરવા છે. છોકરા પૂછે કે એક આપણે તપ કરીએ તેનાથી આપણા કર્મો કેવી રીતે જાય, કેમ કે ત્યાં જિજ્ઞાસુ વૃત્તિ છે. આ તો સમજે કે જાય કે ન જાય, ક્યાં કોને કરવું, થાય તો કરશું નહીં તો નથી કરવું. તપ મોટાઓની ધર્મમાં મૂઢતા ઘણી છે અને ઓલાની થવાની જ છે, કેમ કે એને વારસો તો એ જ મળવાનો છે. એને વારસો તો આ જ મળવાનો છે. દેવ મૂર્તા, ગુરુ મૂર્તા અને ધર્મ મૂર્તા, આ ત્રણ મૂર્તા ભયંકર મૂર્તા છે. વાત જ્ઞાનની અને ચૈતસિક ચેતનાની કરીશું, પણ પ્રત્યક્ષ વ્યવહાર તો મૂર્તાના આધાર ઉપર જ કરીએ છીએ અને ધર્મના મંડાણ આ મૂર્તા ઉપર થયા છે. એટલે સાંપ્રદાયિક મતભેદ, આગ્રહ, જે કંઈ કહીએ કદાગ્રહ, મત મતાંતર, આ બધા મૂર્તા ઉપર અધિષ્ઠિત છે. કૃપાળુદેવે એક જ શબ્દ મૂક્યો કે જીવ દિશા મૂળ થયો છે. જીવ દિશા મૂળ થઈ ગયો છે, એને પોતાને મુક્તિની દિશા એનાથી જ મૂળ થઈ ગયો છે. બાકીના બધા સાધન કરે છે, તો દિશા વિનાની યાત્રા એ ક્યાં લઈ જાય? એટલે ઘણીના બળદ જેવું કીધું છે, ખૂબ ચાલી ચાલીને પાછો ક્યાં આવશે? જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પથ્થા કે એટલે અટકે બળદિયો અટકે. કેમ કે એ ચાલી ચાલી કેટલું ચાલે? આખરે રાત તો પડે ને, શરીર તો શ્રમ થઈ ને અટકી ગયો. આત્મભાન બીજો ચાલે ને અટકે, પણ એમ સમજે કે મારી યાત્રા હવે થોડી બાકી છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ ને, તેથી દેહ એક જ ધારીને આ દેહ થાકી ગયો છે. નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો, કઈ વાંધો, બીજો દેહ આવશે, બીજા દેહથી યાત્રા આગળ વધશે. બળદિયાને બીજો દેહ મળે તો એના અનંત દેહ અને અનંત પરિભ્રમણ જેમ ચાલુ છે, એમ આ જીવનું મૂળતામાં અનંત કાળથી અનંત પરિભ્રમણ ચાલુ જ છે. એને ક્યારે જીવને માર્ગ નથી મળ્યો એનું કારણ શું? એ પ્રશ્ન મુનિને પૂછવો પણ પૂછ્યો છે. 194 અનંતકાળ પરિભ્રમણ કરવા છતાં પાછો પ્રશ્ન એમને એમ નથી મૂક્યો કે માર્ગ કેમ નથી મળ્યો, પણ અનંતકાળ પરિભ્રમણ કરવા છતાં જીવને માર્ગ ન મળવાનું કારણ શું અને એ સાથી મળે. આ પાયાની વાત વિચારવાની જો વાત આવે તો આપણને એમ થાય કે કાંઈ નથી, આ કંઈ કોઈને સ્વાધ્યાય કે તત્વજ્ઞાન એમાં કંઈ રસ જ નથી, બસ આ બસ રોજ આ કરવું છે. મૂર્તા ઉપર ધર્મ આધારિત હોય એટલે ચમત્કારની વાતો અને મોટી મોટી વાતો બહુ ગમે. આ પાયાની વાત છે કે મૂર્તા તો તોડ પહેલાં તારી, કોઈ દિવસ વિચાર કેમ ન આવ્યો કે ચાલવા છતાં મંજિલ કેમ ન આવી? તો કા ચાલવાનું ખોટું છે તો કે તું પાછા પગે ચાલસ એવું તો બને નહીં, તો સામે મંજિલ નથી, દિશા ખોટી હોઈ શકે છે, તો એનો તો વિચાર કર પહેલા, ચાલતા પહેલા દિશા મૂળ થયો છે જીવ. એટલે બધી જ વસ્તુની અંદર એણે કહ્યું છે કે આ બધા તપમાં જોડાવું છે, તો તપ એક સાધન છે, તપ એક યોગ છે, તપ એક ધર્મનો આચાર છે. આપણા જૈન દર્શનમાં ધર્મના 5 આચાર કયા છે? મુખ્ય ધર્મનું જે ફિલોસોફિકલ સ્વરૂપ, દાર્શનિક સ્વરૂપ છે, તત્વજ્ઞાનનું સ્વરૂપ, એ તાત્વિક સ્વરૂપ છે, અને તાત્વિક સ્વરૂપનું વ્યવહારિક સ્વરૂપ છે એ 5 આચાર છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિદ્યાચાર. આ 5 આચારથી ધર્મ કહેવાય છે. એટલે ધર્મને 2 પાસા છે, એક તત્વજ્ઞાનનું પાસું છે અને બીજું આચારનું પાસું છે. આચારો પ્રથમો ધર્મ, અને આચાર વિના તો ધર્મ પરિણિત થતો જ નથી. કેમ કે પહેલો તો શબ્દ જ છે, એની પાસે તો બીજું કંઈ નથી, સમજ છે, પણ સમજ શું કામની? જો એ સમજને પરિણિત ન કરવામાં આવે, બોધ મળ્યો, બોધી ન થઈ, સંબોધી ન થઈ, તો બોધ વ્યર્થ ગયો. અને આવો અનેક પુરુષોનો આપણને મળેલો બોધ વ્યર્થ થયો છે, એમાં પુરુષના વાંકે કે આપણા માટે? કૃપાળુદેવે પ્રશ્ન કર્યો 47ના પ્રશ્ન કે અનંતકાળમાં કાં તો સત્પત્રતા થઈ નથી અને કાં સદગુરુ મળ્યા નથી, નહીં તો રાવી દશા નો. હવે શું નક્કી કરવું છે? ત્યાં નથી લખ્યું, એટલે જરાક મોકો આપ્યો છે કે ના સાહેબ શું થાય, આ કાળમાં સત્પુરુષ ક્યાં હતા? કાં તો સત્પુરુષ મળ્યા નથી અને કાં તો સત્પાત્રતા થઈ નથી, નહીં તો આવી દશા ન હોય. હવે જવાબ શું લખે બિચારે સ્વાધ્યાય વાંચતો હોય, મા થાચી છો, ક્યાંય કોઈ સત્પુરુષ નાખી નજર કરતા ક્યાંય મળતા નથી. એટલે હૈલો મજા આવી ગઈ, સત્પુરુષ નથી મળતા અને નથી, અને એમાં એમ કે આ કાળમાં તો નો જ હોય. તો જીવને પોતાનું સ્વચ્છંદ કરવાનું સમાધાન થઈ ગયું, બહુ મજા આવી. મોક્ષ આ કાળમાં નો હોય તો પછી માથાકૂટ કરવાની જરૂર, વાત પૂરી થઈ ગઈ. કેમ કે એક સમાધાન થઈ ગયું કે લક્ષ નો હોય, મંઝિલ નો હોય, મંઝિલ છે જ નહીં તો પછી કોણ માથાકૂટ કરે. આવા આવા જુઠ્ઠા સમાધાન જીવને પ્રાપ્ત થઈ ગયા છે એને જ્ઞાનીઓએ કીધું છે દિશા મૂઢ. એટલે એ રીતે ક્ષેત્ર અને કાળ એ અપેક્ષિત છે, પણ પોતાના બળ, દ્રઢતા અને શ્રદ્ધા જો એ હોય તો ઓલા નહીં નડે, જો એ હોય તો પેલા ક્ષેત્ર કાળ નહીં નડે, અને જો આ નહીં હોય તો નાચતા ન આવડે તો આંગણું વાકું. કે પંચમ કાળમાં કઈ મોક્ષ હોય, પંચમ કાળમાં કઈ ધર્મ થાય, આવ્યો. અને ભગવાને નથી કીધું ક્ષેત્ર અને કાળનો તો વિચાર કરવો જોઈએ, અને ક્ષેત્ર કાળનું બધું ભગવાન કરતા પોતે જ પછી પ્રતિપાદન કરવાનું શરૂ કરે છે. આ કાળમાં હાલે જે જે વસ્તુ જોતી હોય ને એવી મળી, માટે બોધનો વિચાર કરવો ત્યારે જ્ઞાનીના આશયની અપેક્ષાએ કરવો, આપણી અપેક્ષાએ. આપણે અત્યારે ચર્ચા બધી ગઈકાલની ગાથામાં ચાલે છે,
હવે આજની ગાથા.
અહીંયા આપણે આહારને ગોચરીને એ બધું પૂરું થઈ પછી 51ની ગાથા જે છે એ રસ પરિત્યાગ એ આખું અને આને આહારમાં લીધું, પણ 51ની અંદર જે છે ને સંલીનતા,
તલ્લીનતા એટલે બહારની કોઈ વસ્તુમાં એકાગ્ર થઈ જવું, તલ્લીન સલ્લીન એટલે પોતાની અંદર જ એકાગ્ર થઈ જવા, એ સલ્લીન. અને એના માટે બહારના જે કંઈ અડચણો પદાર્થો એના કીધું હોય,
જે કાયા મળી છે શરીર મન વચન કાયા સલ્લીનતામાં એને એકદમ સંક્ષિપ્ત કરે, એબ્રીવેટ
કાયાને કરવાની કે કાયા તો સાધન તરીકે, આમાં મનની એકાગ્રતાની વાત નથી, પોતાની અંદર
ત્રણે ત્રણ મનમાં મનમાં કરવું, પણ એ વિવિધ સયાસન છે જે કે એવી રીતે બેસવું સુવું ને રહેવું, એ જો પગ ટૂંકા વાળીને સુવાતું હોય તો લાંબા ન કરે, ખ્યાલ આવે છે ને,
બધું ઘટાડતા
એ કોઈ કાયાનો દેહનો એના કોઈ વેપારોને કે એના દેહને ક્યાંય ઉદીર્ણા ન કરવી, એ સુવે ત્યારે એક પડખે આખી રાત પસાર થઈ જતી હોય તો એ પડખું પણ ન ફેરવું. અમદાવાદની અંદર કાળુસી કોડમાં ભણસાળી ચંપકભાઈ એ શ્રાવક, એ આ બધા 12 વર્ષધારી હતા, તો એ રાત્રે સુવે ને તો ચરોળો વળીને સુતા, ઇન કેસ પગ લાંબા કરવાની જરૂર પડે, આપણે જેને કે ટૂંટી વાળીને સુ, એટલે પગને ટૂંકા કરીને પથારો નહીં કરવા, એ સુવે ને પછી કદાચ એને કેમ કે ક્યારેય જો આ રીતે અર્ધ જાગૃત અવસ્થામાં પગને લાંબા કરવાની આવશ્યકતા પડે તો ઊંઘમાં પણ એનો હાથ પેલા ભૂમિનું પ્રમાણ જેમ કરે ચરોળા, અને પછી પગ લાંબા કરે. પડખું ફેરવવું હોય તો પણ અહીંયા ચરવડો પડ્યો હોય તો અહીંયા અહીં કરીને પછી આમ સુઈ ગયા હોય ત્યારે ખબર પડે કે ચરવડો આ બાજુથી આ બાજુ આવ્યો, તો જરૂર એને રાત્રે પોતાને પડખું ગામને બતાવવાની જરૂર નથી. પણ એટલી બધી અર્ધ જાગૃત મનમાં પણ એટલી બધી એની જાગૃતિ, એટલે અર્ધ જાગૃત મન જાગે છે, કાયા સુધી છે, અનકોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડ. સ્વપ્ન આવે છે ત્યારે વેપાર તો મનનો ચાલે છે, કાયાનો તો કાંઈ નથી. કોઈને મારી નાખો ને દોડો ને અહીંયા ગયો ને અહીંયા ફરી આવ્યો ને દુનિયામાં ગયો ને એ બધા વેપાર થાય છે, ત્યારે કાયા તો ત્યાં ને ત્યાં પડી છે, પણ મન મનના યોગ કામ કરે છે. એમાં વળી કદાચ બૂમ પાડે, બોલે, બડબડાટ કરે, શેરબજારીઓ હોય, સટોડીઓ હોય, વચનના યોગ ચાલે, પણ કાયા તો સુધી જ છે. તો અહીંયા વિવિધ સંન્યાસન એવી રીતે સુવે કે એકવાર ભૂમિ પ્રવર્જન કરીને સૂતો હોય પછી કાયાને એવી સંલીન કરી છે કે એનો વ્યાપ ન થાય, એટલે કે બીજા સૂક્ષ્મ જીવજંતુઓ એ અપ્રમાર્જિત ભૂમિ ઉપર એની કાયા ન પડે. ભગવાન મહાવીરની 12.5 વર્ષની સાધનામાં આવે કે 12.5 વર્ષ સુધી ભગવાને દેહને લાંબો ભાવ કર્યો, વેરજી ખાયા નહીં ભૂમિ. એવું ભૂમિ ઉપર પ્રભુએ ક્યારેય આરામ નથી કર્યો કે સમગ્ર શરીરને ભૂમિ સાથે જોડ્યું. વિવિક્ત સંન્યાસન, અને આ કરવા માટે આ એકાંત એટલે મનને પણ એટલું બધું શાંત કરી દે, કાયાને પણ એટલી બધી શાંત કરી દે, અને આવા કોઈ બાધાકારક તત્વોની હાજરી ન હોય ત્યાં એ પોતે સુવાનું બેસવાનું રાખે. જ્યારે તપ કરે કાય સંલીનતાનું તપ, ત્યારે એ સામાન્ય રીતે ગુફાની અંદર કાય સંલીનતાનું તપ કરે. એને વિવિક્ત સંન્યાસન જુદા જુદા પ્રકારે, એટલે સંઠારોપણી, સંકોરીને સુવું, સંકોરીને બેસવું, બધો શરીરનો વ્યાપાર પણ સંક્ષિપ્ત, અને જો થાય તો જૈણાપૂર્વક જ થાય, અજાગૃત રીતે થાય. અને પછી કાયક્લેશ, કાયક્લેશ આ જબરજસ્ત જૈન દર્શનની મોટા મોટી ગેરસમજણ. બે પત્તા ચડી ગયા સાથળની નીચે, ઊંધા ગોઠણ. તો કાયક્લેશ, સામાન્ય સમજશું જૈનોનો ધર્મ એટલે દેહ દમન. દેહ દમન અને કાયક્લેશને એક માની લીધું છે. તો કાયક્લેશ અને દેહ દમનની અંદર ફરક, એક કાયાનું જે છે એને સ્વૈચ્છિક રીતે કેળવવી. જીવો, કાયાને કેળવવી, જાતને કેળવવું, કેળવવાનું છે. એટલે કેળવવા માટે આસન છે યોગનું ત્રીજું અંગ. એ આસન છે કે કાયાને એવી રીતે કેળવો કે જે એનો પ્રમાદ, એની આળસ, એ આપણા ધ્યાનમાં ક્યાંય બાધારૂપ બની શકે એવી કેળવો. એ તો કાય ક્લેશની અંદર કાયાને એના જે પ્રકારના વ્યવહાર છે એવા, એટલે મન કરતું હોય છે પણ ભાવ બધો એ દેહના શરીરના આધારિત થતો હોય છે, તો તે સમયે એવી પ્રકારના આસન, એવી પ્રકારની સ્થિતિ, જુદા જુદા આસનોમાં બેસવાની સ્થિતિ, અને તે સમયે એને કંઈ પણ પ્રકારની સ્થિતિ કાયા ઉપર થાય તો પણ એમાં લક્ષ્ય આપવું નહીં. આ દેહ દમન નથી પણ કાય ક્લેશ છે. કાય ક્લેશ એટલે કાયાને એવી રીતે કેળવો કે જેવું તમે ધારો એવું એની પાસેથી કામ. ઘણીવાર સાધનામાં કાયા આપણને બાધારૂપ થાય, કાયા આપણને બાધારૂપ થાય, કારણ કે કાયા એટલી કેળવાયેલી નથી, એટલે આસન સિદ્ધિ થઈ નથી. આસન સિદ્ધિ થઈ નથી અને ધ્યાનમાં બેસવું છે. એટલે પ્રયોગ પછી પ્રસંગ પછી પ્રશ્ન કર્યા કરે, 5 કલાક 6 કલાકનું ધ્યાન ન થાય તારાથી તું 1 કલાક બેસતો નથી, કાંઈક આસન કર્યું છે. આસન સિદ્ધિ વિના બીજું પગથિયું હજુ સિદ્ધ થયું નથી. અને આસન સિદ્ધિ એ યમ નિયમ વિના થાય? ઉચ્છરંખલ જીવનમાં ક્યાંય આસન સિદ્ધિ આવે ખરી? હાલતા ને ચાલતા ખો ખો કરવા ઉભો થયો ને, બળખા કાઢવા ઉભો થયો ને, આ ઉભો થયો ને, તે કર્યું છે ને, એના અપલખણનો કોઈ પાર નથી. એને કાયાની અંદર જે કંઈ થાય ટાળ કરતો રાડું પાડે ને, અરે પણ શાંતિ રાખ ને પપ્પા. જેને કારણ કે યમ નિયમ નથી, કોઈ જીવનની અંદર કોઈ નિયમ જ નથી. હવે આવો યમ નિયમ વિનાનો આસનનું જે કંઈ પદ છે એનાથી વિજય થતું નથી, સિદ્ધ થતું નથી, આસન સિદ્ધિ નથી. આસન સિદ્ધિ નથી એટલે એને પ્રાણાયામમાં પણ, કેમ કે આસન સિદ્ધિ હોય તો પ્રાણની ગતિને એ રોકી શકે, નિયંત્રણમાં રાખી શકે, અંકુશમાં રાખી શકે. કેમ કે આસન સિદ્ધિ છે એના ઉપર શરીરના પ્રાણાયામની વધઘટ કરવી, એને લંબાવવો, ટૂંકાવવો, દીર્ઘ કરવો, રોકી રાખવો, લોમ વિલોમ, એ બધું જે કંઈ પ્રયોગ કરવા હોય એ બધા ક્યારે થાય? આસન સિદ્ધિ. પ્રાણાયામ રોજ કરવું જોઈએ, પણ પ્રાણાયામ કરવામાં બેસી શકતો નથી, શું પ્રાણાયામ કરશે? ઊભો ઊભો કરશે, દોડતો દોડતો કરશે. તો આ એક એક અંગ યોગના સમજાવતા નથી. અને છેલ્લું પકડે આપણે ધ્યાન સિવાય તો બસ, આપણે તો સાધના ટોપ કરીએ. પેલા 3 કલાકની આસન સિદ્ધિ કરતા શીખી ગયા. સ્વાધ્યાયમાં બેઠો હોય તો 1 પગે બેસી શકતો, કારણ આસન સિદ્ધિ નથી. પગ બદલાવવા પડે છે, સ્થાન બદલાવવું પડે છે, અને કેટલીક વાર તો કઈ જગ્યાએ બધા ઊભા થઈને હાલી આવે, એટલા માટે બહુ થાકી ગયા. તો અનેક રીતે વસ્તુને સમજવી, કાય ક્લેશ સાધુના જીવનમાં કાય ક્લેશ અતિ જરૂરી છે. કેટલા કેટલા અનુષ્ઠાનો એવા હોય કે જે કલાકો સુધી ચાલે, મહારાજ સાહેબો કરાવતા હોય, કરતા હોય, પૂજા ચાલતી હોય, શિવચક્ર પૂજન ચાલતા હોય, ભક્તામર પૂજન ચાલતા હોય, કોઈ પણ અનુષ્ઠાનો એવા હોય કે જે 2-3 કલાક સુધી પરમાત્માની ભક્તિ ચાલતી જ હોય, તો એની અંદર મહાત્મા બેઠા હોય તો એ જ સ્થિર નથી બેઠા હોય, કશું જ કાંઈ ફેરફાર નહીં. આપણે અહીંયા છે જાગનાથમાં હમણાં મહાત્મા બિરાય યશો વિજયજી મહારાજ, એટલી બધી એની આસન સિદ્ધિ છે. એ 3 કલાક સુધી બેઠા હોય તો બસ એનું શરીર કટાર જ હોય, એને જે કંઈ આસનની પલોઠી વાળી છે એ જ હોય, અને એની આંખો બંધ જ હોય. આખું પૂજન ચાલતું હોય ત્યાં સુધીમાં સેજ ક્યારે પૂતળું જોઈ લો, પ્રતિમા બેસાડી દે, એમને શરીર તો છે ને, શ્વાસોશ્વાસ પણ બંધ જ હોય. અને એ 3 કલાકની અંદર ક્યારે ન એને ખોખારો આવે કે ન એને ઉદકાર આવે, ઘણા બેઠા બેઠા ઓ કે તેમ જ આવી, અપલખણનો કોઈ પાર જ નથી જેને કઈ નહીં. હા, એ કદાચ હશે. અગાઉના ગઢડા લોકો ઘરની અંદર આવે ને એટલે ખબર પડે, બહુ આવડે નહીં એની હાજરી છે, દેખાડવાનું તેને કદાચ આવું કરે. આસન સિદ્ધિ બહુ મહત્વ, યોગના અંગ એક એક કાય ક્લેશ સાધુના આ જીવનમાં આસન સિદ્ધિ બહુ મહત્વ. એટલે ચૈત્યવંદન કરીએ તો એનું આસન એક આપ્યું છે કે આવી રીતે ચૈત્યવંદન થાય. સ્તવન ગાવા હોય ત્યારે એનું આસન છે, ગુરુવંદન કરવા હોય તો એનું આસન છે, અને કૌશક કરવો હોય તો આસન છે. અને એ આસનનું કૌશકમાં તો જાણે માથે આમ ધરતીકંપ થવાનો હોય કે આકાશ તૂટી પડવાનો હોય, 20 લોગસનો કૌશક ગાવાનો તો હાફડો ફાફડો થઈ ગયો, શું થશે? પણ કાંઈ નહીં થાય, 20 મિનિટ જ છે. 20 લોગસનો કૌશકમાં હર્ષદભાઈ કરાવનાર છે, શું કેમ ચિંતા કરે છે? 20 ની 19 થશે, 21 તો આ જીવને. અને દેરાસરમાં 40 લોગસનો હોય ને તેટલે રાડ પાડ્યો, 40 લોગસનો કૌશક આવે છે, બધા તૈયાર થઈ રહ્યો. તૈયાર ક્યાં? યુદ્ધના મેદાનમાં જવું છે? આમ કરીને આમ બેસી લઈએ, આમ કરીને કોઈક આમ જોઈએ ને કોઈ કાંઈ નીચે કંઈક રાખી દઈએ ને માથે ઓઢી લઈએ ને શું છે, પણ આટલી બધી તૈયારી દેશભક્તિમાં કરી ને તો કંઈક દેશનું રક્ષણ થશે. આસન સિદ્ધિ નથી. હવે કયો સર્ગ કરવો છે, શું થાય? એટલે કયો સર્ગની અંદર અનંત સૂત્ર જે આપણું છે ક્યારેક વાંચવું અર્થ થઈ થાય. કે આપણને એમ થાય કે આવું બધું થતું હશે, થાય છે, દોઢ પગે ઉભા રહે લેખ્યું છે, દોષ કૌશગના દોષ દોઢ પગે ઉભા રહે, સીધો ન ઉભા રહે. ભગવાનના દર્શન કરવા ગયો હોય તોય સીધો કા લાંબા કાંટિયા કરે પોળા કરીને પડે. આપણને એમ થાય કે આને જરાય કોઈ જાતનો કોઈ વિવેક સમજ પણ એ બાબતમાં કોઈ દીનું લક્ષ નથી, એનો દોષ શું કાઢવો? ધર્મને ક્યારે એને સાચા પરિપ્રેક્ષ્યની અંદર સમજવાનો પ્રયત્ન જ કર્યો નથી કે પરમાત્મા સામે કેમ ઊભું રહેવું, કેમ વિનય કરવો, કેમ વંદન કરવું, કેમ ખમાસણ દેવું, કશું જ ફાવે એ પ્રકારની જેને અખાડામાં આવ્યો. અહીંયા કાય ક્લેશ જબરજસ્ત તપ કીધું છે, કારણ કે સાધના માટે છે. જો કર્મની નિર્જરા કરવી હશે તો યોગ એ પણ એક કારણ છે કર્મબંધનું, અને આ યોગમાં સલીનતા નહીં હોય તો કર્મબંધ યોગથી થાય? ઇરિયાભાઈ કૌશક કરે છે, જે સાધુઓ બહાર જાય કે તરત આવે ઇરિયાભાઈ કરે, એ ઇરિયાભાઈનો પાઠ છે ને શું? એનું એનું જે સૂત્ર છે ઇરિયાભાઈ એના ઉપરનું શીર્ષક શું છે? ઇરિયાપતિ કે એટલે શું? એક ચાલવું પડ્યું માત્ર, એક એને કોઈ પણ કારણસર સાધુને પોતાનું સ્થાન છોડીને આસન છોડીને જવું પડ્યું. એ આસન છોડ્યું, સ્થિરતા છોડી અને જઈને આવ્યા, ગોત્રી લેવા ગયા, માતૃ ગયા, કંડિલ ગયા અથવા કોઈ જગ્યાએ દર્શને ગયા, પાછું આવીને એને ઇરિયાપથિકીનો કૌશક કરવાનો, કોઈ પાપ કરવાનો એનો ભાવ નહોતો. સાધુનું જીવન છે ઇરિયાપથિકી, એટલે તે જે ચાલવા હલવાની ક્રિયા કરીને એમાં જાણતા અજાણતા પણ અનેક પ્રકારનો આવો, કારણ કે યોગનું ચલન થયું, યોગનું મન વચન કાયાના યોગનું ચલન, એ તને કર્મબંધનું કારણ. બહુ મોટું નથી, માત્ર કૌશક કર એટલે એમાંથી કોઈ બંધ પડશે ત્યાં ને ત્યાં. પ્રતિક્રમણ ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ, પાપ થયું કે પાપને નિવાર્યું, આટલી દક્ષતા આટલી જાગૃતિ એ આપણા સૂત્રોની અંદર સરસ રીતે આપી છે. કે ઊભો થઈને અહીંથી અહીંયા આવ્યો તો એમ કે કૌશક કર ઇરિયાપતિ આસન આ યોગને સ્થિર કરવા માટે છે. એટલે આખું 12 વ્રતની અંદર તપ છે, એમાં તપની અંદર સમાવેશ કર્યો છે કે પેલા આ તપ છે એટલે આ બધી વસ્તુ યમ નિયમ સાધ્ય કરવા છે, આ તપથી થાય. તપ વિના આ જે કાંઈ અનશન ઉણોદરી રસ પરિત્યાગ આ બધા ક્યાંથી થશે? તો બધું શરીરને સાધનાને યોગ્ય આપણું સાધન બને, શરીર એ સાધન છે એવું આપણે બોલીએ, બહુ સરસ બોલીએ કે ભાઈ શરીર છે તો ધર્મ થશે, શરીર એ સાધન છે. પણ એ સાધનને સાધનાને યોગ્ય બનાવવું પડે, નહીં તો શરીર પોતે જ સાધનામાં બાધક થાય, સાધક ન થાય. તો શરીરને કારણે જ સાધના કરવાને તો એક બાજુ રહી, પાપ અને અધર્મ વધતા જાય. તો આ તપ એ પ્રકારે આપ્યા છે બાહ્ય કે તારે કરવાના છે મૂળ તો અભ્યંતર, પણ અભ્યંતર ત્યાગને અર્થે પણ બાહ્ય ત્યાગ ઉપકારી છે, સ્પષ્ટ લખ્યું છે. એમ આ બધા તપ બાહ્ય અભ્યંતર તપ કરવા છે, તારે તું સ્વાધ્યાયનું તપ કરીશ, કાયોસર્ગનું કરીશ, પછી વ્યાવચનું કરીશ, પ્રાયશ્ચિતનું કરીશ, કૌશગનું કરીશ, આ બધા અભ્યંતર તપ વખતે તારે આ બાહ્ય તપ થયા હશે તો અભ્યંતર તપ સરળતાથી થશે, અન્યથા અભ્યંતર તપમાં તો સ્થિર થઈ શકશે નહીં. તો માર્ગનો આ ક્રમ છે, માર્ગની આ ભૂમિકા છે. જે પ્રકારે એટલે કૃપણદેવને વારંવાર લખવું પડે કે સત સાધન સમજ્યો નહીં અને સૌ સાધન અને સમજ્યા વિના કરે તો બધા સાધનો એને ખ્યાલ નથી. એ કરે છે ધર્મ, પરંતુ પરિણામ બંધનું થાય છે. કરે છે ધર્મ, પરિણામ બંધનું થાય છે. કારણ કે તે સમયે અજ્ઞાન મોજૂદ છે, અવિરતી મોજૂદ છે, પ્રમાદ મોજૂદ છે, કસાય મોજૂદ છે અને યોગ મોજૂદ છે, અને આ બધાના વેપાર અનિયંત્રિત છે. એકય ઉપરનો નથી સંયમ, નથી અંકુશ, નથી નિયંત્રણ, નથી એના ઉપર લક્ષ્ય, લક્ષ્ય જ નથી. એટલે આપણે કહીએ કે શું ફડફડાટા ગાડી હલાવસ અથવા દોડ્યો જાસ, જરા સામું તો જો. ધ્યાન વિના, લક્ષ્ય વિના થતી પ્રવૃત્તિ એવી આપણી ધર્મની પ્રવૃત્તિ ચાલે છે. નથી ધ્યાન, નથી લક્ષ, કોઈ ધર્મ. આ પ્રવૃત્તિ જીવને કલ્યાણકારી થતી નથી. એટલે ખરેખર કહીએ તો આ બાહ્ય વ્રત એ આપ સાધના અભ્યંતર છે, અંતર્મુખતાની જ છે. સાધના તો જ્યારે જ્ઞાન સાથે, દર્શન સાથે જીવ જોડાય છે ત્યારે ખરેખર આત્મિક સાધના થાય છે. પણ એ જોડાઈ શકાતો નથી જ્યાં સુધી એ અવરોધને દૂર ન કરે ત્યાં સુધી. પોતાની આંતરિક શુદ્ધિમાં જવું છે, પણ બાહ્ય અડચણો હટાવવી તો જોઈએ ને. એ આ તપ છે, આ પાંચે બાહ્ય તપ છે. આ બાહ્ય તપના પ્રકાર બરોબર વિચારી અને યથાશક્તિ જે પાડે એમાં આ જ પ્રકારે પાડવા જોઈએ ને. અહીં સુધી અનશન એને પૂરેપૂરું થવું જોઈએ એમ શબ્દ ક્યાંય નથી. માટે 452મી ગાથા છે કે 444મી ગાથા, તમે કરી 45મી, કે દ્રવ્ય એટલે ક્ષેત્રકાળ અને દ્રવ્યમાં પોતાનું બળ, દ્રઢતા અને શ્રદ્ધા, આ બધું જોઈને કરવું. શ્રદ્ધા એનું ભાવ સ્વરૂપ છે. એટલે કોઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય, દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ, દ્રવ્યની અંદર પોતાનું બળ, પોતાનું આરોગ્ય, શ્રદ્ધા એટલે એ પોતાનું ભાવ અને કાળ અને ક્ષેત્ર, એ બધાનો સંકલિત વિચાર કરીને સંતુલિત વિચાર કરવો અને પછી તપમાં જોડાવવું. તો જ્ઞાનીઓએ માર્ગ તો બહુ સ્પષ્ટ દીધો છે, એનો ક્રમ પણ આપ્યો છે, એની વિધિ પણ આપી છે. પરંતુ આપણી પાસે આ કાળની એક મોટામાં મોટી અસર છે, એ છે ઉતાવળ, ધીરજનો અભાવ, સ્થૈર્યનો અભાવ. સ્થિરતા, ધૈર્ય એટલે એ ન હોવાને કારણે બે ઉણપ આજે જીવનમાં, ધર્મમાં જોવા મળે છે. એક છે એ યોગનું સ્થૈર્ય નથી. યોગનું સ્થૈર્ય નથી એટલે મન વચન કાયા, એનું સ્થૈર્ય નથી જરાય. અને બીજું ચિત્તનું ધૈર્ય નથી. સુષ્મા, યોગનું સ્થૈર્ય નથી અને ચિત્તનું ધૈર્ય નથી. યોગનું સ્થૈર્ય હોય તો પણ એમ થાય કે આજના જ પરિણામ કેમ હોય, ધૈર્ય નથી. કૃપાળુદેવે ગાંધીજીને લખ્યું કે બહુ તમે તૈયાર છો, વાત સાચી, પણ અધીરજથી ખેદ કર્તવ્ય નથી. આ કઈ રાજકારણના લડત નથી કે આજના જ બધો ગાડવો મળી જાય. અધીરજથી ખેદ કર્તવ્ય, પ્રારંભથી જ તમને એમ લખ્યું છે કે ધીરજ, પ્રારંભમાં જ તમને અધીરજ થઈ જાય છે. હજી કામ શરૂ કર્યું નથી ત્યાર પહેલા અધીરજ, હજી મોઢામાં કોળીઓ નાખ્યો નથી ત્યાં પ્રશ્ન કરો કેવું લાગ્યું, અરે ઘડે તો ઉતરવા દે. અને અંદર જાય પછી બળતરા થાય તે કહીને કે મરચું થોકી દીધું છે એમને, પણ હજી તો જો મોઢામાં નાખ્યું તો પૂછી લઉં, અભિપ્રાય નહીં દેવા, કેવું લાગ્યું. પછી ખબર પડે ભરતર અંદર ઊભી થાય ત્યારે અધૈર્ય. આ બધા દોષ છે. આ બાહ્ય તપ બહુ સરસ કામ આપે છે. બાહ્ય તપ યોગનું સ્થૈર્ય આપે છે અને આભ્યંતર તપ ચિત્તનું સ્થૈર્ય આપે. એની વિશેષ વિચારણા હવે પછી કરીશું, કંઈ પ્રશ્ન હોય તો કહો. એટલે આમાં એક 54 ને 55 ની વાત મૂકી છે, 53માં એ વાત ક્યાંય પુનિતાબેન સમજાવો, 453માં લખ્યું છે, કૃપાળુ દેવે કઈ વાત મૂકી છે. આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતા પ્રાપ્ત થવી તે આત્મકલ્યાણનું કારણ અમે વિશેષ માનીએ છીએ. કારણ કે આ રીતે દુઃખની અંદર સ્વભાવ વધારે ભજી શકાશે, દુઃખથી કેળવણી વધારે થઈ શકશે. એટલે સુખ દુઃખથી પર થવું હોય તો સમજ ક્યારે આવવી જોઈએ? સુખમાં પ્રયત્ન કરવો જોઈએ, સમજ દુઃખમાં આવે, જાગૃતિ વધારે. અને પ્રતિકૂળ અને જ્યારે શરીરની ધર્મની વાત કરી વેદનાની, ત્યારે શરીર જ્યારે સુખી હોય ત્યારે એ પ્રકારના કાય કષ્ટના પ્રયોગો વધારે કરવા જોઈએ, જેથી કરીને જ્યારે શરીરની પ્રતિકૂળતા ઊભી થાય ત્યારે એ પ્રકારનું સાહસ ધૈર્ય જીવનમાં ટકી શકે. પછી 454 ને 55માં સામાન્ય વ્યવહારનો એક દાખલો આપ્યો છે. શું આપે છે પૂર્વીબેન? તપ તો આ બાહ્ય તપ શા માટે છે? મોહ નાશ કરવા માટે. એને સુખ થાય કે દુઃખ થાય, પછી તપની અંદર મને બહુ સાતા વળી ગઈ બહુ આતે, એ પણ એના માટે જ નથી કીધું. જો તારો મોહ ન તૂટે, અને ઘણાને તો શું છે કે આઈ બિલમાં મજા આવે છે, વધારે ભાવે છે, હવે મોહ વધી ગયો, શું થયું, મમરા મીઠા લાગ્યા, તો કે એટલા માટે તપ કરવાનું તને નથી કીધું. કેટલી સરસ વાત, જ્ઞાનીઓ કેટલી સૂક્ષ્મતા છે, મનોવિજ્ઞાન કેટલું ચાલે છે, આવી સાયકોલોજી કે તપની વાત કરવી છે, છતાં કે છે જોજો ચિકિત્સા કરે ત્યારે તને બહુ સારું લાગે એટલા માટે નથી કે ઘણા ડોક્ટર નથી. અરે આટલું કલ કંઈ ખબર નહીં પડે તમને, આ પગ આખો બદલાવી નાખશું કાંઈ ભાઈ, અમને ખબર પડે કે ન પડે એટલા માટે નહીં, અમારે તો રોગનો નાશ થાય છે કે નહીં. આ તો કે જોયું ઓપરેશન કેવું થયું, કંઈ ખબર પડી? ખબર ન પડી, પણ દર્દી મરી ગયો શું? તો કે જો એને પીડાઈ ન થઈ, એને રાડે ન પાડી, આવ્યો ગયો ને આ સમાધિ વૃત્તિ અમે આપ્યું, બરોબર ને ભાઈ? આ ચિકિત્સાની અંદર કદાચ કષ્ટ પણ પડે કે ભાઈ બહુ પીડાકારક છે, બધો કયો તો કરવું, એમાં ફિઝિયોથેરાપિસ્ટ આગળ ગયા હોય કે હાડવૈદ આગળ ગયા હોય તો હાડકાનું એ જે ખેંચે સરખું કરે, તો ત્યારે તો ભાઈ તને પીડા આપવા માટે હું અહીંયા નથી બેઠો, મારું બળ એટલા માટે નથી કે તને પીડા આપવી, પણ અમારો હેતુ તો રોગનો નાશ કરવો, અને તને આનંદ થાય, માલિશ કરશું એવી મજા આવશે, તાપણે એમ થાય કે તું અડધો કલાક હજી કર. તો ચિકિત્સાનો હેતુ સુખની પ્રાપ્તિ નથી, પણ રોગનો નાશ. એમ તપની અંદર તું સુખ દુઃખની કલ્પના કરીશ ના? એટલે જૈનોના તપની અંદર કષ્ટ ઘણું અને વૈષ્ણવના તપમાં મજા આવે, ફરાળ કરીએ ને ચાર પાંચ, તો કે એટલા માટે તપ નથી, તને ફરાળમાં સુખ થાય અને અનશનમાં દુઃખ થાય. જો ક્યાંય તપનો મહિમા આવો કોઈ જ્ઞાનીએ ગાયો નથી, ત્યાંય કીધું છે ફરાળ લેવાનું, ત્યાં પણ એમ નહીં કે તને સુખતાય માટે ફરાળ લે, તું સાતા મારે મોહનો નાશ થાય. પર પદાર્થ પ્રત્યેની તારું મમત્વ છે, મોહનું સ્વરૂપ તો એ જ છે કે પર પદાર્થ પ્રત્યેની તારી આસક્તિ છે, તારું મમત્વ છે, એનાથી તું મુક્ત થાય. એટલે બને તો ન જ લેતો, ત્યાં પણ ઉપવાસની અંદર જેણે અનશનનો શબ્દ પ્રયોગ નથી વાપરો, ચાર પ્રકારના આહાર નો ત્યાં પણ નિર્જરા ઉપવાસ લીધા છે, નિર્જરા શક્તિનો ઉપાસના હોય ત્યારે પણ નિર્જરા, અમુક એકાદશી હોય તો પણ નિર્જરા, અમુક અનુષ્ઠાન કરવો હોય તોય નિર્જરા, ઉપવાસ હોય પણ કેવો નિર્જરા. તો એના ઉપવાસમાં તો બધું જ છે, પણ ના, જ્ઞાનીઓએ તો બધા જ પ્રકારના કે જ્યાં જે કરવું હોય એવી સિદ્ધિ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. કારણ કે તપનો હેતુ સુખ દુઃખનો નથી. આમ બેસી જાય આપણને તો તપ ક્યારેય કષ્ટકારક, તને દુઃખી થવા તપ કરવાનું કીધું જ નથી. દુઃખી થતો હોય તો તપ ન કરતો, તારા ચિત્તની પ્રસન્નતા નથી તો ન કરવું. કારણ કે તપ કરવાથી જ તારા કર્મ જશે એવું અમે નથી કીધું. તારી સાધના કરવા માટેની સ્થિતિ તારા શરીરની પ્રાપ્ત થાય માટે તારું સાધન સાધનાને યોગ્ય બને માટે તપ કીધું છે. અને એ જો ન થતું હોય ન કર. એટલે કહ્યું કે બહુ વિચાર કરીને તપમાં જોડાવ. અને કાલે જે હંસકાબેને પ્રશ્ન કર્યો એ સ્પષ્ટ લીધું કે ના, ઇન્દ્રિયોની શક્તિને ક્ષીણ થતું હોય એવું કરીશ, માં તારું સાધન ખપાવી દેવું તો તો શું કામ આત્મહત્યા ન કે સીધે સીધું આવી પ્રકારનો છ રીતે અમને દુઃખી કરો છો. અનશન કયો છો ને, ઉડદ્રી કયો છો ને, રસ ત્યાગ કયો છો ને, વૃત્તિ સંક્ષેપ કયો છો ને, સલ્લીનતા કયો છો ને, કાયક્લેશ, કાયક્લેશની અંદર ગોચરી આવે, વિહાર આવે, પગપાળા, આ બધું આવું દુઃખી થવું જીવનભર સુધી, તો એના કરતાં એક અમને આત્મહત્યા કહી દે ને વાત પૂરી થઈ જાય, શરીર નડે જ નહીં. તો કે ના, તો સાધન વયું ગયું તારું, અમે તારું સાધન જવા દેવા માગતા નથી. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આટો નહીં, તારા ભવના આટા ટળે આ શરીરથી. બસ એ શરીર માટે અમે તપ કીધા છે, એને માટે યોગ્ય બને એવું પરિણામ આપ્યા તારું શરીર કે ભવના આટા ઓછા કર્યા. તો આખો તપનો બાહ્ય તપનો મહિમા છે, વિશેષ કંઈ નહીં.
આવતીકાલે આવતીકાલે કલનસનું પ્રતિક્રમણ છે અને સોમવારે સિદ્ધિના પાઠ રામદાસ મંદિર ઉપર સવારી મંદિર ઉપર. તો આપણો સોમવારનો સાથે સંસ્કાર નહીં રહે, મંગળવારે આપણે કલ્યાણ મંદિર પછી થોડા વખત.